भव संभव भीति भेदनम सुख संपात करुणानिकेतनम व्रतदान तपक्रिया फलम सहजानंद गुरुम भजे सदा। सर्व करदाय गाप छो सर्वनियंता प्रकाश परत पर परात पर पर ब्रह्म हरि सर्वाधार सर्वशासक ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। श्री घनश्यामाय नमो नमः। श्री हरि कृष्णाय नमो नमः। सहजानंद स्वामी महाराज जय। आज विक्रम संवत 2067 भाद्रवा वद दशम 11 भेगा छे। શુક્રવાર છે, તારીખ 23/9/2011.
કાલે ગુરુજીએ કથામાં વાત કરી હતી કે આ દેહ અને દુનિયા એને છોડી દેવાનો અને પુરુષોત્તમ નારાયણને પામી જવાનો પરમ તીવ્ર ઈશક જાગી જાય ત્યારે સત્સંગ પાક્યો કહેવાય.
ગુરુજીએ કીધું હતું કે સંતોથી દૂર જઈએ તો દ્રોહને માર્ગે ચડી જવાય, માટે સંતોથી ક્યારે દૂર ન થવું અને ભગવાનને સંતોથી પ્રધાન કાંઈ પણ થવા ન દેવું.
ગુરુજીએ કીધું હતું કે આ સંતો ભક્તોના ગમે તેવો અપમાન હોય તેને સહન કરી અને એમની રસ થઈને પડ્યો રહે સત્સંગમાં તો કલ્યાણનું સર્વોત્તમ સાધન છે.
ગુરુજી કથામાં એવું હતું કે સંતો ભક્તો રાજી થાય એની ઉપર જ ભગવાનની કૃપા થાય છે.
વાહ 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 વાહ.
કથામાં એવું હતું કે જેમાં અધર્મ આવે છે, અધર્મ પ્રવેશ કરે છે ત્યારે એને માયાને લાગ મળે છે, પછી સત્સંગથી દૂર થાય છે અને એને માયા ફાડી ખાય છે.
ગુરુજી કે આપણા સ્વભાવ દોષો વાસના છે એ સંતો વડે ટળે છે, બીજા કોઈ સાધનથી ટળતા નથી, માટે સંતોને પ્રધાન રાખવા, બીજું પ્રધાન થવા દેવું નહીં.
ગુરુજીએ કહ્યું હતું કે મોક્ષપદ મેળવવા માટે ભગવાનની કૃપા જોઈએ છે અને કૃપા ત્યારે જ થાય ભગવાનની કે સંતો ભક્તોને આપણે રાજ્ય કરીએ ત્યારે જ, અને સંતો ભક્ત ક્યારે રાજ્ય થાય તો ગુરુજીએ કીધું કે આપણે નિષ્કપટ પડે નિકાલસપણે રહીએ સંતો ભાઈ તો સંતો ભક્તો રાજી થાય છે, અને નિષ્કપટ ક્યારે થવાય તો નિર્માણ પણ રહીએ ત્યારે નિષ્કપટ થવાય છે.
માન મૂકીએ તો થાય ને. વાહ વાહ.
સંસાર અસાર લાગે ત્યારે સત્સંગ થયો જાણો,
બરોબર,
અને અધર્મથી કે છોટાય દોષોનો ત્યાગ થાય ત્યારે સત્સંગનો રંગ ચડ્યો જાણો, અને મને ભગવાન ક્યારે મળશે એવી અતિ તીવ્ર ઝંખના જાગે ત્યારે સત્સંગ પાક્યો જાણો.
ગુરુજી કે આ જીવ માથો મૂકી શકે છે પણ અહમ મૂકી શકતો નથી.
દુનિયામાં ગમે એટલી કઠણમાં કઠણ વસ્તુ લઈ આવો પણ અહંકારની આગળ હાવ પહોંચી ગણાય, એટલી કડક બલા છે ઈ.
ગુરુજી કે ધૂળવાળું ખડ હોય તો ઢોરય નથી ખાતા, તો ભગવાન આપણે માયા ને અહમ હોતા હોય જઈએ મહારાજને શરણે કે મોટાને શરણે તો એ કેવી રીતે આપણને શિકારે, માટે જગત અને અહમ છોડીને એને શરણે જઈએ તો આપણને શિકારે.
અરે તાણે દેહ ને દુનિયા બધું છોડીને શુદ્ધ થઈને જાય ભગવાન તરત અપનાવી લે. ધૂળ હતું ખડતો ઢોરે નથી ખાતા, એમ માયા હોતા જીવને ભગવાન ક્યાં સ્વીકારે.
ગુરુજ કે પોતાના દોષ ઓળખે અને સંતો હરિભક્તોની આગળ કહે એને સત્સંગ થયો કહેવાય, એવી રીતે સત્સંગ થાય ત્યારે સંતો હરિભક્તો રાજી થાય ને પછી ભગવાન રાજી થાય છે.
વચનથી અધિક કે ઓછું શા માટે ન વર્તવું જોઈએ? વધારે વર્તે ઓછું વર્તે તો વાંધો શું આવે?
વચનથી વધારે વર્તવામાં ઓછું વર્તવામાં આવે તો એને માયા હેરાન કરે, ને માયા આવે એટલે એનામાં અધર્મ આવે, અને અધર્મ આવે એટલે એનામાં ક્લેશ આવે, અને ક્લેશ આવે એટલે એ નિયમને તજી દે, નિયમનો ત્યાગ થઈ જાય એનાથી, અને નિયમનો ત્યાગ થાય એટલે એમાં કળિયુગ આવે, અને કળિયુગ આવે એટલે એને કુસંગ લાગી જાય છે.
સત્સંગ કોને કહેવાય?
એક તો પોતાના ભૂલ દોષ પોતે ઓળખ્યા, અંતરમાં સૂજે, અથવા તો બીજા કોઈ મોટા એને પોતાની ભૂલ કે ખામી ઓળખાવે તો એને સુધારે, અને સંતો ભક્તો આગળ નિષ્કપટ નિખાલસપણે રહે ત્યારે એને સત્સંગ કહેવાય.
શાબાશ. નિખાલસ નિર્દંભ ક્યારે જીવી શકાય? થવને મનમાં ઈચ્છા છે કે મારે નિખાલસ ને નિર્દંભ જીવવું, સરળ જીવવું, પણ એ થાય ક્યારે? એને માટે કાંઈ પૂર્વ તૈયારીની જરૂર પડે છે? વ્રત તપ જપથી સંતો ભક્તો શા માટે ગૌણ ન થવા દેવા?
ગુરુજી કે સંતો ભક્તો છે એ આપણા સ્વભાવ સુધારે છે, પણ તપ ધ્યાન ભજન કરી એનાથી સ્વભાવ સુધરતા નથી. માટે તપ ધ્યાન ભજન એને મુખ્ય ન રાખો, સંતોને મુખ્ય રાખો, એ સ્વભાવ ટાળનારા છે.
તપવ્રત કરીએ પણ એનું કંઈક અહમ આવી જાય, કારણ કે અહમ છે ને એ મોટો આય જેવો છે, ઇંગ્લિશમાં આય. જેટલો નાનો
એટલું સારું,
એટલું સારું. એકદમ સત્પુરુષ સુધી અને ભગવાન સુધી પહોંચી શકાય, જેટલો લાંબો હોય એટલો આપણે મુશ્કેલી.
ગુણાનુવાદ સભામાં હાબુદ્દીન રાઠોડ આવ્યા હતા, એણે વાત કરી કે આય છે સમજાણું એ બધાને નડે છે, પણ એને જો આમ આડો પાડી દો તો એ ભગવાન સુધી જવાનો બ્રિજ બની જાય, અને જેટલો આય મોટો એટલો બ્રિજ મોટો બને, અને એટલા ઝાઝા માણસો ત્યાંથી ભગવાન સુધી પહોંચે. એટલે આય મોટો હોય એ સારું, પણ આડો હોય તો હવને કલ્યાણકારી થાય, ને જો આય ઊભો હોય તો હંધાને આડો આવે, અને આય જો આડો પડે તો હવને ભગવાન પાસે જવાનો બ્રિજ બને. આય આડો પાડો એટલે શું ખબર છે? દાસ થવું. અને આય મોટો એટલે શું ખબર છે? આપણામાં બહુ જાજી શક્તિ, કળા, આવડત, બુદ્ધિ, સાધન, તપ બધું જેટલું વધારે હોય ને એટલો આપણો આય મોટો ગણાય. અને એવા આપણે મોટા હોવા છતાંય જ્યારે આમ નમીએ ત્યારે હજારોને ભગવાન પાસે જવાના પુલ તરીકે આપણો ઉપયોગ થાય, પછી બહુ જીવના કલ્યાણ થાય. પણ મોટા નમે ત્યારે હજારોના કલ્યાણ થાય, પણ નમવું એ બહુ કઠણ છે. બીજું બધું હેલું છે. મેં ન કહ્યું કે આ દુનિયામાં કઠણમાં કઠણ ચીજ હોય એ તમે લઈ આવો, એના કરતાં કઠણ નમવું એ છે. નમવા જેટલું કઠણ કાંઈ નહીં. આપણી પ્રાર્થના પ્રભુ ક્યારે સાંભળે?
ભગવાન આપણી પ્રાર્થના ત્યારે સાંભળે કે આપણે જ્યારે નિષ્કપટ નિખાલસ થઈને દાસપણે રહી અને બધા સંતો ભક્તોના ગુણ ગ્રહણ કરીએ અને ગુણ ગાતા રહીએ તો ભગવાન આપણી પ્રાર્થના સાંભળે.
પોર બેજોના તરંગ 46મું. સુંદર રાજથી ભૂતપુરી જતા વચ્ચે શ્રી હરિને શિવ પાર્વતીએ સાથો આપ્યો.
સેતુ બંધશે શ્રી હરિ ચલે મહા આનંદ,
સેતુ બંધશે શ્રી હરિ ચલે મહા આનંદ,
પધારે સુંદર રાજ મે દર્શ દેન સુખ કંદ,
પધારે સુંદર રાજ મે
મહાન આનંદમય અને સુખના કારણરૂપ શ્રી હરિ સેતુબંધ રામેશ્વરથી ચાલ્યા અને મુમુક્ષુઓને દર્શન આપવા માંડે સુંદરરાજ પધાર્યા. આ સુંદરરાજ શું તો, આ સુંદરરાજ નામનું તીર્થ મદુરાથી પશ્ચિમ ભાગમાં લગભગ 20 માઇલ દૂર છે. મદુરા હિન્દુઓ માટે યાત્રાનું એક સ્થળ છે. અહીં મીનાક્ષી દેવીનું એક મોટું મંદિર છે. સુંદરરાજમાં વિષ્ણુ ભગવાનની ચતુર્ભુજ મૂર્તિ છે. ભગવાનનું નામ અહીં સુંદરબાહુ એવું હોવાથી અહીંના મંદિરને સુંદરબાહુનું મંદિર પણ કહેવાય છે. શ્રી હરિએ ત્યાં સુંદરરાજમાં થોડા દિવસ વિશ્રાંતિ લીધી. તે તીર્થમાંથી સારું ગ્રહણ કરીને શ્રી હરિ ભૂતપુરી તરફ ચાલ્યા. સારું ગ્રહણ કરીને ભૂત તરફ ચાલ્યા. યાત્રા કરીએ છીએ આપણે પણ આ દ્રષ્ટિ આપણને નથી કે જ્યાં જઈએ ત્યાંથી સારું ગ્રહણ કરીને બીજે જઈએ. ખરાબ ખરાબ, નબળું નબળું, હલકું હલકું, એ જ જોઈએ, એ જ ગ્રહણ કરીએ ને એની જ વાતો કરીએ યાત્રા કરીને આવીને, એવું જ લેવા જઈને નીકળ્યા હોઈએ. આ જગતમાં જેમ મોટી બજારમાં બધું હોય એમ બધું હોય. મોટી બજારમાં છે સારું સારું ઘરમાં લાવીએ તો સુખ થાય, અને નકામું નડતર રૂપ પાપરૂપ લાવીએ દુઃખ થાય. એમ યાત્રા કરવા નીકળેલા યાત્રાળુઓએ પણ બધા તીર્થોમાં જે સારું હોય એ લેવું જોઈએ, એવું શ્રી હરિજીએ પોતાના યાત્રા જીવન દરમિયાન આપણને શીખવાડ્યું. ભૂતપુરી તરફ ચાલ્યા, કોઈને પણ રસ્તો પૂછ્યા વિના દિશા હાંધીને આવ્યા. આગળ જતાં ઘણું ઘાટું અને મહાન ભયંકર એક વન આવ્યું. પૂછ્યું કર્યું ને દિશા હાંધીને આવ્યા બરાબરના, બહુ ઘાટું વન આવ્યું. ચાલતા ચાલતા જ્યાં રાત પડે ત્યાં હોઈ રહેતા ઘોર જંગલમાં વાઘ ને અજગર ને વિશી નાળિયા બધી ભાતના જંતુ હોય એમનામ હોઈ રે મહારાજ. પાથરવંત કહે હતું નહીં, તપે કરીને શરીરને સૂકવી નાખ્યું હતું, શરીરમાં કાંઈ રુધિર ન રહ્યું. ત્યાં કોઈ વખત ફળ ફૂલ મળતા તે જમતા, લોહી જ નહોતું રાખ્યું, કંઈક વાગે પાણી નીકળે આવું શરીર કરી નાખ્યું. ફળ ફૂલ મળે તો જમતા, અને ન મળે તો વાયુ ભક્ષણ કરતા, એટલે કે ઉપવાસ કરતા. રસ્તામાં ચાલતા એક દિવસ હરિ એક કૂવો હતો ને ત્યાં આવ્યા. ત્યાં ધૂણી લગાવીને એક સિદ્ધ બેઠા હતા. એક કૂવો હતો ને ધૂણી લગાવીને એક બાપુ બેઠેલા. તે એકાકી જ હતા, ત્યાં ને એકલા હતા. તેના માથા ઉપર મોટી જટા હતી. સુખકારી શ્રીહરિએ એને દેખ્યા. પછી શ્રીહરિએ તે સિદ્ધને પૂછ્યું, આપ અહીંયા કેટલા દિવસથી રહો છો? આપ ક્યાં તપ કરો છો? તે તપ મને શીખવશો? મારા મનમાં તપ શીખવાની ઈચ્છા છે. આપના જેવા સિદ્ધિ ક્યાંય દેખ્યા નહીં. ઘણા વન દેખતા દેખતા અહીં આવ્યો છું. આપને અહીં જોઈને મારી છાતી ઠરીશ. મેં મારા મનમાં જેવા ચાહ્યા છે તેવા યોગી આપ આજ મને મળી ગયા છો. મેં મારા મનમાં અત્યારે દૃઢ નિશ્ચય કર્યો છે કે હવે મારે બીજે ક્યાંય કોઈ જગ્યાએ કોઈની પાસે જવું નથી, બસ તમે જ. ત્યારે તે યોગીએ કહ્યું, તમે કેવા યોગીની વાત કરો છો? મોટા યોગની વાત તો બહુ ભારે હોય, તેને તમે દિલમાં ધારી શકો નહીં, સમજી શકો નહીં. હું અહીં કેટલાય યુગોથી રહું છું, અહીંયા કોઈ પણ માણસ આવતો નથી. આ એક આશ્ચર્યની વાત છે કે આજ તમે અહીં આવ્યા. હું ક્યારેય અનાજ ખાતો નથી, માત્ર વાયુનું પાન કરી લઉં છું. તમારાથી તેવું થઈ શકે નહીં, કારણ કે તમારો જન્મ તો કળિયુગમાં જ થયો છે ને. લ્યો, પોતાને સતયુગ વખતના માને છે. મારું તપ ઘણું મોટું છે, તેથી અહીંયા મારી પાસે કોઈ ટકતું નથી. આજ કળિયુગમાં લોકોમાં સામર્થ્ય અલ્પ હોવાથી કોઈ આવું તપ કરી શકતું નથી. કળિયુગના લોકોમાં આવી શક્તિની સામર્થ્ય છે નહીં. હું તો સતયુગ વખતનો છું એટલે મારામાં આ બધી સામર્થ્ય હોય. વર્ણિરાજ, તમે કોઈ બીજે ગામ જતા રહો, તમારે અહીં રાત રહેવું નહીં, નહીંતર મારો ભાંડો બધો ફૂટી જાય. સમજ્યા? બીજે જતા રહ્યો. આ જગ્યાએ મોટા મોટા સિંહ આવે છે, સમજ્યા? જેથી ભય લાગશે તમને. ભૂત પ્રેત અને ભૈરવ ચારેક ઓર રખડતા હોય છે. આ સ્થળે એનો ઘણો બધો ભય હોય છે. બીજશો માટે જતા રહ્યો. જો કોઈ ભૂલથી અહીં આવે છે તો તેને તે બધા ખાઈ જાય છે. મને કોઈ દેખતું નથી. અહીંયા આવીને કોઈ બેસે અને મને જુએ તો તત્કાળ આંધળો થઈને વિકૃત થઈ જાય છે. મને ભાળે તો આંધળો ને વિકૃત જ થઈ જાય, ખોટકાપણ વાળો. પણ મને કોઈ ભાળતું જ નથી એટલે કોઈને આંધળા થવાનો પ્રશ્ન નથી. મારા ઈષ્ટદેવ ભગવાન નરસિંહ છે, તેઓ મારી રક્ષા કરે છે. હું તો તમને સવેળા ચેતવણી આપું છું, તેમાં મને દોષ ન લાગવો જોઈએ. હા, તમે અહીં રહ્યો ને તમને સિંહ મારી ખાય, ભૂત પ્રેત મારી ખાય તો મને દોષ લાગે. આવો અદંભી બાવો છે, લ્યો બળિંગા દે. ત્યારે શ્રીહરિએ મનમાં વિચાર કર્યો, અત્યારે આની સિદ્ધિ જોવી છે, આની સિદ્ધાઈ જોઈ લેવી છે, આમાં સિદ્ધિ કેટલી છે તે બધું અહીંયા રહીને જ દેખવું છે, મહારાજે નક્કી કર્યું. આમ વિચારીને શ્રીહરિ ત્યાં રોકાયા. ધૂણીની પાસે જ બંને બેહી રહ્યા. એક પહોર કહેતા 3 કલાક રાત ગઈ હશે ત્યારે ત્યાં મોટા 2 ચિત્તા આવ્યા. કુવાની કુંડીમાં જે પાણી વર્યું હતું તે બંને ચિત્તાએ પીધું. મોટી ધૂણીની જ્યાં રાખ પડી હતી ત્યાં જઈને બંને રાખમાં આળોટ્યા. આવા જંગલમાં બાવો રહેશે, મળો હિંમતવાળો તો ખરો, સિદ્ધિવાળો ન હોય તો કાંઈ નહીં. અને સ્વામિનારાયણ ભગવાનના એને દર્શન થયા, અર્થાત સ્વામિનારાયણ ભગવાન ચાઈને એને દર્શન દેવા ગયા, એના પુણ્ય તો ગણાયો. કુવાની કુંડીમાં જે પાણી ભર્યું હતું એટલે ચિત્તાએ પીધું, ત્યાં બેઠા. તે પછી બંને એક ઘડી વાર ચિત્તા ત્યાં બેઠા અને પછી તે ચાલ્યા ગયા કુવાનું પાણી પીને. પછી ત્યાં ઘડી બેઠા કુંડીનું. ત્યારે તે સિદ્ધે શ્રીહરિને કહ્યું, મેં જે વાત કહી હતી સાચી પડી ને? હું સાચો ને? હું નતો કહેતો? હા, હિંસક પ્રાણી આવે છે, જોયું ને તમે? તમે એક લેશ માત્ર પણ ડર્યા કેમ નહીં? હે, મારા મનમાં કાંઈ શંકા જેવું થઈ ગયું છે. તમે કોઈ મોટા સાચા સિદ્ધ જણાવો છો, તમે એક તલવાર કાચા નથી, હો ડર્યા નહીં હો? આમ કહ્યા પછી બંને હૂતા. હકીકતમાં 2માંથી 1 ઊંઘ્યા નહીં. શ્રીહરિ ઊંઘ્યા તો નહીં પણ જોર જોરથી જાણી જાણીને નાખોરા બોલાવા લાગ્યા. એટલે ઓલો બાવો જાણે કે આ યોગી હુઈ ગયા છે. જ્યારે બરોબર અડધી રાત થઈ, શ્રીહરિને ઊંઘતા જાણીને પેલો બાવો બેઠો થયો. વનમાં કરેલા નિશાન જોઈને તે ચાલ્યો, મારો નિશાન કરી રાખતો, પાછું ભૂલ ન પડે ક્યાં બધું શું છે તેમ છે. શ્રીહરિ પણ બેઠા થયા તરત જ અને સિદ્ધની પાછળ ગયા. દૂર રહીને જે તે સિદ્ધની જોગ ક્રિયાને જોવા લાગ્યા. દૂર રહીને આ બાવાની યોગ ક્રિયા મહારાજ જોવા લાગ્યા કે આ બાવો કઈ યોગ સાધના સાથે. સિદ્ધે એક ઝાડ ઉપર વાલોળના વેલા ચડાવી દીધા હતા. તે વાલોળ ફળી ઉતારી જો, પછી છુપાવેલા લોટ અને ઘી લીધા. શ્રીહરિ તો તેના પહેલા તરત આવીને પહેલાની જેમ આસન ઉપર હોઈ ગયા અને નાખોરા ચાલુ કરી દીધા. તે પછી સિદ્ધ ત્યાં આવ્યો. તેણે ઘઉંના લોટની બાટી બનાવી, વાલોળને લઈને અગ્નિમાં બાફી, બાટી પકાવીને ઘી લગાવ્યું. તૈયાર થયા પછી તે જમવા લાગ્યો. જમીને સિદ્ધે જ્યારે હાથ ધોયા ત્યારે શ્રીહરિ ખોખારીને જાગ્યા, કરીને. પછી સિદ્ધ હોઈ ગયો પણ શ્રીહરિ તો જાગતા જ રહ્યા. સિદ્ધની ગુપ્ત વાત દેખી હતી તેથી શ્રીહરિ હૂતા નહીં. જો સૂવે તો તેમાં ભારે વિઘ્ન આવવાની શંકા રહે, કારણ કે આમાં કોઈ તરત મારીએ નાખે. આ તો બધું વન, સિંહ દીપડાની બીક નહીં પણ માણાથી તો બીવું પડે, અધર્મીઓથી દંભીઓથી. એ તો ગમે એવું પગલું ભરે. એટલે મહારાજ પછી હૂતા નહીં. હો, એને ખબર પડી જાય કે આણે મારો દંભ જોઈ લીધો છે, મારા એનો દંભ ખુલ્લો ન પડે ને, એટલે માની નાખે. આવા નકામા માણસોને શું હોય, એટલે મહારાજ હૂતા જ નહીં. શ્રીહરિ અન્ય લોકોના કલ્યાણ માટે પણ તેવી સાવધાનીથી જ રહેતા હતા. વાવા, રાત વીતી અને જ્યારે અરુણોદય થયો ત્યારે દિશા સાંધીને ચાલ્યા. 5 દિવસ સુધી વનમાં ચાલ્યા, ક્યાંય અન્ન કે જળ કશું જ મળ્યું નહીં. પછી શરીર અત્યંત અચેતન જેવું થઈ ગયું. વન વિચરણના સમયમાં ઘણી જાતનું કષ્ટ સહન કર્યું. મહારાજના વન વિચરણ દરમિયાન વધારે આ ઉપવાસ થયા અને આજથી વધારે પહેલા પાણીમાં પડ્યા, બહુ પોળી નદીમાં ત્યાં બહુ ઉપવાસ થયા. મંદિર નારાયણ ગયા ત્યારે વધારે થયા. 6 મહિના બહુ મહારાજને ખાવા પીવાનું ઓછું મળેલું, પણ અહીંયા જળય નથી મળ્યું. મોટો પ્રોબ્લેમ એક અહીંયા વધારે કષ્ટદાયી વાત જો હોય તો આ છે, 6 દિવસ પાણી નથી મળ્યું. એટલે વનવિજન દરમિયાન મહારાજને અહીં બહુ દુઃખ પડ્યું છે, એકદમ ગળો હુકાઈ ગયો, બોલી નથી શકાતું. ધીરજ રાખનારા શિયાળી ધીરે ધીરે આગળ ચાલ્યા ત્યારે વનમાં પાણી આવ્યું, સ્વયં તેમાં પ્રથમ સ્નાન કર્યું, પછી હરખાઈને વિષ્ણુ શાલિગ્રામને નવડાવ્યા, પછી પરબોળિયાની 4 શિંગો મળી, એ વનમાં પરબોળિયા થતા છે, તેને શેકીને નૈવેદ્ય ધરાવ્યું. પછી ઘનશ્યામ શિયાળી તે પ્રસાદી જીમ્યા, કાંઈક અગ્નિ કરવાનું મારા જ્યારે રાખતા છે એવું લાગે છે, દોડી રાખતા, પાણી સિંચવાનું તુંબડું રાખતા. આવું પ્રવાસને યોગ્ય અમુક અમુક વસ્તુ મહારાજ પાસે હતી, તે અગ્નિ કરીને શેક્યું, હાંઠી કાવીને સકમક બકમક હશે તે અગ્નિ કર્યો, પછી પ્રબોળિયાની ફળી શેકી બપોરે, પછી નૈવેદ્ય ધરાવ્યું, પછી ઘનશ્યામ શ્રીહરી તે પ્રસાદી જીમ્યા, તે સ્થાને પરમ દયાળુ શ્રીહરી 1 પોર રહ્યા. અને પછી આગળ ચાલતા થયા, બીજે દિવસે મધ્યાહનનો સમય થયો ત્યારે અરણ્યમાં એક કૂવો આવ્યો, તેમાં સારું પાણી હતું. મહાન મુનિરાજ શ્રીહરિએ ત્યાં સ્નાન કર્યું, પાણી સિંચીને ઝાડની ઘાટી છાયા જોઈને ત્યાં જઈને બેઠા. સુંદર કમંડળું, તે તુંબડું, એ તુંબડાને ગાળેલા પાણીથી ભર્યું, પછી વિષ્ણુને નવડાવવા લાગ્યા. 1 કઠારીમાં વિષ્ણુને પધરાવ્યા, ઝાડને છાયે તુંબડામાં ગાળેલું પાણી હતું એનાથી વિષ્ણુ નવરાવ્યા. તુંબડાના પાણીથી તે ઉપર ધાર કરી વિષ્ણુ ભગવાન બધું પાણી પી ગયા. પોતે વિચાર કરવા લાગ્યા કે બધું પાણી ગયું ક્યાં, તરભાણામાં ભેગું કેમ ન થયું. જોયા પછી ખબર પડી કે પાણીને તો વિષ્ણુ સ્વયં પી ગયા છે. પછી મહારાજ ઊભા થયા, જે ઝાડ તળેથી વળી કૂવા કાંઠે આવ્યા, 10 શેરનું મહારાજ પાસે તુંબડું હતું, દોરી હતી, વળી કૂવામાં તુંબડું જવા દીધું, વળી પાણી સીંચ્યું, વળી પાછું ઝાડવા હેઠળ આવ્યા, પૂજા પાથરીને બેઠા હતા ને ત્યાં, વળી વિષ્ણુની માથે ધાર કરી. પણ વિષ્ણુની તરસ મટી નહીં, પાછા વળી ઊભા થયા પૂજામાંથી, તુંબડું લઈને વળી કૂવા કાંઠે આવ્યા, તુંબડું જવા દીધું, સીંચ્યું. આમના મહેનત બહુ કરી, પોતે 6 દિવસથી પાણી મળેલું નહીં, હજી પાણી પોતે નથી પીધું, પૂજા કરીને પીવું આવો નિયમ. અને આજકાલ તો આપણે બધા પૂજા પહેલાં લાડવા ઉલાળી એવા થઈ ગયા છે. હે, આજે માંદે કાંઈ તકલીફમાં તો ઠીક છે, પણ ઘણાને તો પૂજા પહેલાં બ્રેડ ટી. પણ શ્રીહરિ પોતે કેટલું સરસ પોતાના જીવનથી આપણને શીખવાડે છે કે પૂજા પાઠ કર્યા પહેલાં ખાવું પીવું નહીં. તુંબડું લઈને વળી ગયા, વળી ખેંચીને લાવી અને વિષ્ણુને નવરાવ્યા, બસ ઠાકી ગયા, પરિસેવે રેબજેબ થઈ ગયા, બપોરનો તડકો અને આ બધી માથાકૂટ થઈ. પછી ભગવાને વિચાર કર્યો કે વિષ્ણુ 6 દિવસના બહુ ઝાઝા તિરસ્યા થઈ ગયા છે, તુંબડા પર તુંબડા પાણી પી જાય છે પણ ધરાતા જ નથી, હવે હું પાણી શીશે નહીં પૂગું. પછી વિષ્ણુને લઈને કીધું કે તુંબડા બેજો. પછી વિષ્ણુને તુંબડા મૂક્યા અને પછી તુંબડું કૂવામાં જવા દીધું. પાણી બોળીને બોલ્યા, પીવું એટલું પી લો. વિષ્ણુએ પછી સીધું ડાયરેક્ટ કૂવામાંથી પાણી પીધું, સમજાણો. વિષ્ણુ પાણી પીને જ્યારે તૃપ્ત થયા કૂવામાં, ત્યારે કમંડળું ભગવાન શ્રીએ ખેંચી લીધું બહાર, સીંચીને વિષ્ણુને બહાર લીધા, કમંડળામાંથી બારા કાઢ્યા અને ભગવાન પોતે મનમાં ખૂબ જ આનંદિત થઈ ગયા કે હાશ મારા પ્રભુ તૃપ્ત થયા. પછી વળી જાડવાની હેઠે આવ્યા, પાથણા ઉપર વિષ્ણુ ભગવાનને મૂક્યા, ચંદનાદિકથી પૂજા કરી. પછી વર્ણીએ મનમાં વિચાર કર્યો કે નૈવેદ્ય ધરવાનો કાંઈ નથી, તરસ લાગી હતી તેમ મારા વાલા હરિને ભૂખઈ લાગી જશે ને, તરસનું સમન તો કૂવામાં જ મેં એમને ઉતારીને કરાવ્યું, પણ હવે ભૂખનું શમન કેમ કરાવવું, એમ નીલકંઠજી વિચાર કરવા લાગ્યા. અદ્ભુત વાત છે.
आपको मिले नहीं अन्न जे हार,
आपको मिले नहीं अन्न जे हार,
ताको विचार न करत ते हार,
ताको विचार न करत ते हार,
अन्न मिले छ दिन ही भये को मिले नहीं अन्न जे हार,
आप को मिले नहीं अन्न जे
हार। भगवान श्री हरि ने तो छ दिवस थी अन्न मळ्यो नथी, तो पण तेवो तेनो विचार मन में लावता नथी। आजे भगवान श्री हरि खूब भूख्यान तरस्या धीरज राखी रह्या छे, પોતાની કોઈ ચિંતા નથી કરતા અને પોતાની પૂજાના ભગવાનની ચિંતા કરે છે। આનું નામ ભક્તિ કહેવાય। પરમેશ્વરની જેને ચિંતા થાય ને પોતાના દેહની ભોગ તરસની માન અપમાનની જરાય ચિંતા ન થાય ત્યારે ભક્તિનું પુષ્પ ખીલું ગણાય। તે સમયે કાપડીના જેવો વેશ કરી એક પુરુષ અને એક સ્ત્રી ત્યાં આવ્યા। કાપડીનો વેશ એટલે દેવી પૂજક સાધુ બાવાના જેવો વેશ। બંને જણ ત્યાં આવ્યા, બંને પોઠિયા પર બેઠા હતા, એના કપડાં ભગવા હતા, બેયના 52 બે। મનમાં ખૂબ જ ભાવના ભરી હતી, હૃદયમાં હરખ છવાઈ ગયો હતો। શ્રીહરિ પાસે જ્યારે આ બે જણ આવ્યા સ્ત્રી પુરુષ, ત્યારે શ્રીહરિએ તેમને નમસ્કાર કર્યા, આદરભાવથી બેસવા આસન આપ્યું। ત્યારે તે દંપતીએ કહ્યું, હે મુને, તમે એકલા જ ક્યાંથી આવો છો? આપની સાથે કોઈ સેવક કેમ નથી? તમને ભૂખ ઘણી લાગી જણાય છે। એમ બોલતા ભોળાનાથની આંખોમાંથી અશ્રુની ધારા વહેવા લાગી। પછી તે પુરુષે, એટલે કે ભોળાનાથે, પોતાની સાથે જે સ્ત્રી હતી, યાને કે એમની પત્ની હતી, એને કહ્યું, આ વર્ણી ઘણા ભૂખ્યા થયા છે, તો તમે તેને મીઠાની સાથે સાથવો જેટલો જોઈએ એટલો આપો। જુઓ, કંઠથી વર્ણી રાજને બોલી શકાતું નથી, એટલે એમ લાગે છે કે બહુ દિવસથી એમણે ખાધું નહીં હોય। ત્યારે સતીએ ઘણા જ હેતથી સાથો આપ્યો। વર્ણીએ મુખથી ના કહી તો પણ ફરી વાર પાર્વતી માંડ્યા આપવા, આપતા જ રહ્યા। ભગવાન શ્રીહરિએ એ સાથવાને વિષ્ણુ ભગવાનને નૈવેદ્યમાં ધરાવ્યો, સાથવાને પાણીમાં ઘોળીને પછી પોતે પી ગયા। પેટમાં તૃપ્તિ થઈ એટલે બોલવા માટેનો કંઠ ખુલી ગયો। પછી શ્રીહરિ તત્કાળ બોલ્યા, આપ દયાળુ અહીં ક્યાંથી આવ્યા છો? આપ બંનેએ કોઈ દેવ જણાવો છો તેમાં કોઈ સંદેહ નથી। આમ તરંગ 46માં પૂરો થયો, તરંગ 47। શ્રીહરિ સાથો જેમાં પછી જલપાન કર્યું, પછી તે કાપડી સાધુના વેશમાં રહેલા શંકર મુખથી અમૃતના સમાન વાણી બોલ્યા। કહ્યું ને મહારાજે કે તમે ક્યાંથી આવ્યા, એટલે ભોળાનાથ બોલ્યા, મહાન તપસ્વી, અક્રોધી અને નિષ્કામી, હે વર્ણી, તમે સાંભળો, સત્સંગી જીવનમાં પણ આમ જ છે બેઠું। તમે મહાન તપસ્વી છો, છતાં અક્રોધ છો અને વળી નિષ્કામી છો, એટલે તમારી આગળ ખોટું ન બોલું। આપ વિશુદ્ધ શ્રીકૃષ્ણ છો, આ વાત સત્સંગી જીવનમાં નથી, એટલો ટુકડો, આપ વિશુદ્ધ શ્રીકૃષ્ણ છો, એમ શ્રીકૃષ્ણ છો એટલું નહીં, વિશુદ્ધ શ્રીકૃષ્ણ। હે મહામતી, હું શંકર છું અને મારી સાથે આ સતી છે, આપ અતિશય ભૂખ્યા છો આવું જાણીને અમે અહીં આવ્યા છીએ, ઓનલી તમારે માટે આવ્યા છીએ। આમ તો અમે સદા તીર્થોમાં અને ક્ષેત્રોમાં ફરતા રહીએ છીએ, અમારું વિચરણ આમ તો ચાલુ જ હોય છે, કોઈક દિવસ આપના સમાન કોઈ મહાન પુરુષના દર્શન થઈ જાય તો અમને આનંદ થાય છે, અને પછી તેનું રાત દિવસ અમે બે માણા ધ્યાન કરીએ છીએ। પરમેશ્વર શંકરની કહેલી વાત સાંભળીને શ્રીહરિ સાક્ષાત ઘણા રાજી થઈ ગયા, કૈલાસવાસી અને સુખનિધિ શ્રી શંકર પાર્વતી મને મળ્યા. ઓહો, તમે મળ્યા? વર્ણી નમીન પગે લાગ્યા અને પરિચય થયો. પછી શ્રીહરિએ બે હાથ જોડીને નિર્માનીપણે કહ્યું. પરિચય થયો પછી મહારાજ હાથ જોડીને હવે શિવ પાર્વતીની સ્તુતિ કરવા લાગ્યા. હે શિવ, મને વૈરાગ અધિક દઢ થાય એમાં આપ સહાય કરો. સ્તુતિ કરીને પછી આવી રીતે માંગણી કરી છે, મારો વૈરાગ બરાબર હજળબંબ રહે એવી કાંઈક મને મદદ કરો. શ્રીહરિએ આવું જ્યારે કહ્યું ત્યારે શિવજીએ શ્રીહરિનો અત્યંત વૈરાગી દેખીને કહ્યું, કરે હરિ, આપ તો સાક્ષાત શ્રીકૃષ્ણ નારાયણ નામે પ્રસિદ્ધ છો, પરમ સુખના નિધિ આપ અત્યારે પ્રગટ્યા છો, ભૂમિનો ભાર ઉતારવા માટે આપ આ ધર્મદેવને ઘેર પ્રગટ્યા છો. જ્યારે ભૂમિ ઉપર અસુરોનો ભાર અતિશય વધી ગયો ત્યારે દુર્વાસાએ શાપ દીધો. ભૂમિનો અતિશય રુદન સાંભળીને હું અને બ્રહ્મા તરત આવ્યા. ક્ષીરસાગરને કિનારે જઈને અમે આપનું બહુ ધ્યાન કર્યું, તમારી બહુ સ્તુતિ કરી, ત્યારે આપ ભરપૂર પ્રસન્ન થયા. અમને સાક્ષાત વરદાન આપ્યું કે હું ધરતી ઉપર નારાયણ ઋષિ દ્વારા આવીને શાપ સ્વીકારીને પ્રગટ થઈશ. અને પછી તમે નારાયણ ઋષિનો શાપ સ્વીકાર્યો અને અક્ષરધામાદી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ મુનિ એટલે કે નારાયણ ઋષિ દ્વારે પધાર્યા. એકદમ સર્વોપરી પણ સ્પષ્ટ કરી નાખ્યું આધારણ સ્વામીએ. તવ ભયે પ્રસન્ન ભરપૂરા અમકુ વરદીએ હજુરા નર નારાયણ દ્વાર હિ આઈ કિન અંગીકાર શાપ કુતાઈ. નર નારાયણ દ્વારે આવી આપે પોતે પુરુષોત્તમ નારાયણે શાપને અંગીકાર કર્યો. તે આપે વૃંદાવનમાં ધ્યાનમાં શ્રીકૃષ્ણ રૂપે સુખદ દર્શન દીધા હતા. કોને? ધર્મ ભક્તિ અને ઋષિમુનિઓને. તે પછી ધર્મદેવના હૃદય કમળમાં આવીને તમે નિવાસ કર્યો. તે પછી આપે ભક્તિ દેવીમાં નિવાસ કર્યો અને તે ભક્તિ દેવી પરમ સુખદ દિવ્ય પ્રકાશયુક્ત જણાયા. પછી આપ કૌશલ દેશમાં પ્રગટ થયા, જેને લીધે મોટા અસુરો પણ કંપી ગયા. ભોળાનાથે તો બધું જાણેલું છે, મહારાજને બોલવા જેવું ન રહેવા દીધું, અતિથિ બધું કહી દીધું. આપણે દેખીને બધા જ અસુરો ભસ્મસાત થઈ જાય છે, એટલે કે બધા અસુરો બળી જાય છે. એવો આપણો પ્રતાપ છે જે મારા મુખથી યથાર્થ રૂપમાં કહી શકાતો નથી. વર્ણિરાજ, આમ બહુ આનંદ ઉત્સાહથી ભોળાનાથે પ્રશંસા કરી. બંનેએ પરસ્પર એકબીજાની પ્રશંસા કરી, વર્ણીએ ભોળાનાથની અને ભોળાનાથે વર્ણીની. અને પછી બંને આનંદોત્સાહથી ભેટ્યા. પછી શંકર અંતર ધ્યાન થઈ ગયા. આ એક આશ્ચર્યની વાત બની. ત્યાં એક મોટો વડ હતો, તેને સમીપે વર્ણી અને શંકરનો મેળાપ થયો. જ્યાં બીજું કોઈ હતું નહીં ત્યાં એક શ્રીહરિ જ રહ્યા. પછી શ્રીહરિ ભૂતપુરી આવ્યા. મદ્રાસ નજીક આવેલું આ ભૂતપુરીનું હાલનું નામ શ્રી પેરમ્બુદુર છે. તે શ્રી રામાનુજાચાર્યનું જન્મસ્થાન છે, એટલે ત્યાં રામાનુજાચાર્યનું બહુ મોટું મંદિરને સ્થાન છે, એની મૂર્તિ છે ત્યાં. શ્રીહરિએ તેમના દર્શન કર્યા રામાનુજાચાર્યની મૂર્તિના. ભૂતપુરીથી 400 કિલોમીટરના અંતરે તોતાદ્રી નામનું એક તીર્થ છે. અહીં રામાનુજાચાર્યની મૂળ ગાદી છે તોતાદ્રીમાં, એની ગાદી ન્યા મૂળ. બધા આચાર્યોની પરંપરા તોતાદ્રીમાં હોય, તોતાદ્રીના આચાર્ય એટલે બહુ મોટા ગણાય. શ્રી રામાનુજાચાર્યની 8 પીઠોમાં આ મુખ્ય પીઠ છે. અહીંના પ્રધાન આચાર્ય શ્રી એટલે જીયર સ્વામી નામે કહેવાતા એક તીર્દંડી સંન્યાસી હતા. એ ત્યાંના વડા હતા. આ ધર્મગુરુની વાત પહેલી વહેલી આવી, રાજા બાજાની વાતો બહુ આવી, આ આચાર્યની વાત આવી. શ્રીહરિ તેની પાસે જઈને બેઠા. તેમણે શ્રીહરિનો આદર સત્કાર કર્યો. ત્યાં ચક્રની છાપો લીધી તોતાદ્રીમાં. તેમના જે ગ્રંથો હતા તે સાંભળ્યા. સંપ્રદાયનું બધું રહસ્ય જાણી લીધું અને તે સંપ્રદાયમાં શુદ્ધ ઉપાસના છે. લ્યો વખાણ્યું, રામાનુજ સંપ્રદાયમાં ઉપાસના શુદ્ધ છે. વૈકુંઠધામના અધિપતિ લક્ષ્મીનારાયણ સર્વનું કારણ છે અને શુદ્ધ ભાવે હું એમનો દાસ છું, આવી રીતે તેની ઉપાસના કરવી એમ રહસ્ય જાણ્યું. સંપ્રદાય અનુસાર કોઈ પણ પ્રકારનું વ્યસન કોઈ રાખતું નહીં. સંપ્રદાયમાં રહેલા ત્યાગી ધન લેતા નહીં. આવું રામાનુજાચાર્યના માણસોમાં જોયું મહારાજે. હારું સ્ત્રીઓની સાથે બોલવું અને અડવું તેને બાદ માનતા નહીં, પણ ધન રાખતા નહીં. સૌ શ્રીમન્નારાયણનું ભજન કરતા, બધાના આચાર અને વ્યવહાર શુદ્ધ હતા. કોઈ પણ ક્યારેય અભક્ષ્યનું ભક્ષણ કરતા નહીં. શ્રીહરિ સમગ્ર દેશમાં ફેર્યા ત્યારે અપાર સંપ્રદાયો દેખ્યા. પણ આટલું સારું વર્તન ને ઉપાસના શુદ્ધ એવું બીજે ક્યાંય મહારાજે જોયેલું નહીં. એટલે મહારાજનું જરાક મન આ ઠરી ગયું. બધા સંપ્રદાયોમાં આ શ્રી સંપ્રદાય શુદ્ધ દેખાયો. બધા આચાર્યોમાં, બધા સંપ્રદાયોમાં બહુ બધું ઝાઝુ ગડબડ જોયું. એટલે મહારાજને એમાં ક્યાંય મન ઠર્યું નહીં, પણ અહીંયા મન જરાક ગમ્યું, ઠર્યું, સમજાણું. વર્તન સારું લાગ્યું, ઉપાસના પણ ઠીક લાગી, શ્રી સંપ્રદાય શુદ્ધ દેખાયો. પછી પોતાનું નામ તેમાં રાખ્યું, મહારાજે એને આશ્રિત તરીકે નામ લખાયું. આપણે નહીં ચોપડા નામ મંડાવતા, શ્રી સંપ્રદાયમાં મહારાજે નામ લખાયું. શ્રી સંપ્રદાય શુદ્ધ દેખ્યો, પછી પોતાનું નામ તેમાં રાખ્યું. જીયર સ્વામી જે હતા તેણે પ્રેમથી વર્ણિનું નામ સંપ્રદાયમાં રાખ્યું. એટલે એના આચાર્યએ આ શ્રી સંપ્રદાયમાં એક માણસ ઉમેર્યા, નામ લખ્યું. સહજ સ્વભાવે સરળ થઈને અંતરમાં ખૂબ જ ભાવ રાખતા જીયર સ્વામી હો મહારાજમાં. શ્રીહરિ ત્યાં કેટલાક માસ મહાન ત્યાગીના રૂપમાં રહ્યા. સ્ત્રી માત્ર, બાલિકા, યુવતી કે વૃદ્ધા ભગવાનની વાત સિવાય તેનો પ્રસંગ રાખતા નહીં. અષ્ટ પ્રકારે તેનો ત્યાગ દ્રઢપણે મહારાજ રાખતા. અવિનાશી શ્રીહરિ બદ્રિકા આશ્રમમાં શ્રી નરનારાયણની પાસે ગયા ત્યારે સ્ત્રીના ત્યાગની વાત જે તેમણે કહી હતી નરનારાયણે, તે પ્રમાણે ત્યાગ રાખતા હતા. શ્રીહરિ જીયર સ્વામીને મહાન ત્યાગી વિદ્વાન સમજીને ગીતા અને ભાગવતના મત પ્રમાણે સ્નેહથી પ્રશ્ન ક્યારેક ક્યારેક પૂછતા. જે ત્યાગી થયા હોય તેણે સ્ત્રીનો અને ધનનો ત્યાગ શા માટે કરવો જોઈએ આચાર્ય મહારાજ, એવું એને પૂછ્યું. તે વાત આપ મને કહો. આપનાથી મોટો કોઈ બીજો ત્યાગી નથી એવું જાણીને જ હું આપને આ પ્રશ્ન પૂછું છું. કારણ કે સ્ત્રી, દ્રવ્ય અને રસાસ્વાદ આ ત્રણ ત્યાગીને માટે મોટું બંધન છે. દત્તાત્રેય જેવા ત્યાગી થયા તેણે ત્યાગીને પાંચ પ્રકારના બંધન છે એમ કહ્યું છે. તેમાં સ્ત્રી અને સુવર્ણ આદિ જે બંધન તો અત્યંત મોટા કયા છે તે વિચારીને જોવું જોઈએ. હા, પાતાળથી લઈને સ્વર્ગ સુધી તે બેય બાંધી રાખ્યા છે. કોઈ વૃદ્ધ હોય, રોગી હોય કે મહાન યતિ સંન્યાસી હોય, સ્ત્રીનો આઠ પ્રકારે ત્યાગ કરવો કયો છે તો તેની શુદ્ધ વિગત મને કહો. આપ ઘણા મોટા ત્યાગી છો એટલે મારા ઉપર પ્રેમ રાખી ત્યાગીના યથાર્થ ત્યાગની રીતિ પણ મને સમજાવો. હું જે રીતે સમજી શકું તે રીતે આત્મા અને અનાત્માની વિગત મને કહો, અને પરમાત્માના સ્વરૂપની વાત પણ મને સમજાય એવી રીતે યથાર્થ કહો. આ પિંડ તથા બ્રહ્માંડમાં દુઃખ કેવું રહ્યું છે, તેમજ ભગવાનના અક્ષરધામનું સુખ કેવું છે તે પણ મને યથાર્થ રીતે કહો. આપ મને પોતાનો શિષ્ય માનો, મારે આ શ્રી સંપ્રદાયમાં જ રહેવું છે, એટલે તો મેં આમાં નામ લખાવી દીધું છે. હવે હું રામાનુજ સંપ્રદાયનો માણસ ગણાવું, તમને મારે ગુરુ રાખવા છે, શિષ થવું છે. લો, પહેલાં મહારાજને વનવિચરણ વખતે આ તોતાદ્રીમાં જીયર સ્વામીના શિષ્ય થઈને ત્યાં રોકાઈ જવાનું મન થયેલું. એમને આ બધા પ્રશ્ન પૂછ્યા. વર્તન બર્તન સારું, ઉપાસના શુદ્ધ જોઈને મહારાજને એમ થઈ ગયું કે હવે આપણે આ સંપ્રદાયમાં ભળી જઈએ, આમને ગુરુ માની લઈને કલ્યાણ કરી જીવનું. પણ ફીટ પડ્યું નહીં. આ બાબત સમજાવવાનો મને જેવો મોહ આગ્રહ છે તેવા જ આ પ્યારા અને ઉદાર મને ગુરુ મળ્યા છો. કે એટલે આ બધી બાબત સમજવાનો મને જેવો આગ્રહ છે ને એવા જ તમે મને પ્યારા મોટા મહાન ગુરુ મળ્યા છો. આવા શબ્દ સાંભળીને જીયર સ્વામીને એકદમ ઘણો ક્રોધ ચડ્યો, ગરમ થઈ ગયા. મહારાજે તો આ પ્રશ્ન મુક્તાનંદ સ્વામીને પૂછ્યા હતા, પણ પ્રેમથી ઉત્તર આપ્યા. રામાનંદ સ્વામીને લોજમાં ઘણા પ્રશ્ન મહારાજે કરેલા, પણ રામાનંદ સ્વામીએ ક્યારેય ખીજાઈને વળકું ન કર્યું, પ્રેમથી બધાના ઉત્તર આપ્યા. પણ આ તોતાદ્રીના ધર્મગુરુ એકદમ ગરમ થઈ ગયા. પછી તે બીજા શિષ્યોની આગળ બોલ્યા, અત્યારે જ આ છોકરાને અહીંથી કાઢી મૂકો. આને હું એટલો કુશિષ્ય માનતો નહોતો, આ તો બહુ જાજા કુશિષ્ય તરીકે સાબિત થયા. આના બહાર નીકળ્યા પછી જ હું અંજલ લઈશ. નાનો બાળક થઈને બ્રહ્માંડને બાદ ભરે છે, આ વાતો તો મોટા ઈશ્વરની છે, તે બીજાના હાથમાં કેમ આવે? ઊંચે આકાશમાં ગતિ તો ગરુડ કરી શકે, ગરુડ. ઊંચે આકાશમાં ઉડવાની શક્તિ મચ્છરમાં હોતી નથી, સમજ્યા? મચ્છર ઊંચે આકાશમાં ગતિ કરે એવું તો અમે ક્યાંય સાંભળ્યું નથી. આવું બધું આ ધર્મગુરુ બોલવા માંડ્યા, સંપ્રદાયના વડા મોટેરા ગણાય. પણ ભગવાનને ઓળખ્યા નહીં. હે, આ લોકોને ભગવાન કે સાચા સંતોને ઓળખવાનું કામ અતિ મુશ્કેલ હોય છે. કેમ જે સત્તા, એ ગાદી, ઠઠારા પઠારાનું અહમ તો એટલું બધું ઘટ્ટ અને વિચિત્ર હોય છે કે એને ભગવાન ઓળખાય નહીં કે સાચા સાધુ ઓળખાય નહીં, એની પાસે નિર્માની થવાય નહીં, પગે લગાય નહીં, સમાગમ એનો કરી શકાય નહીં. આ પ્રોબ્લેમ છે. મોટા મોટા રાજા મહારાજાઓ અતિ મુમુક્ષુ હોઈને ભગવાન શ્રીહરિનો સ્વીકાર કરી પગમાં આળોટ્યા, સ્તુતિ કરી, પ્રાર્થના કરી, રાજમહેલમાં પધરાવ્યા, બધું અર્પણ કરી દેવા તૈયાર થયા, હેત કર્યું, પણ આમનાથી કાંઈ ન થયું. જો અને ગરમ થઈને કે આને કાઢો, આને નહીં કાઢો ત્યાં સુધી અંજળ નહીં લઉં, કે સોપડામાં નામ લખતા લખાઈ ગયું આનું, પણ આ ન રખાય. આવું થયું, લ્યો હવે આનું શું કરવું. ત્યારે શ્રીહરિએ કહ્યું, મહારાજ બોલ્યા, આ ત્યાગીની રીત નથી. ક્રોધ કરવો અથવા અકળાઈ જવું તે કાંઈ ગુરુ શિષ્યનો ધર્મ નથી. આ કાંઈ ધર્મ નથી. સત્યરૂપી અગ્નિ ભલે થોડો હોય પણ તેનાથી આખું બ્રહ્માંડ સળગી શકે છે. આવું બોલ્યા કે સત્યરૂપી અગ્નિ ભલે થોડો હોય પણ એનાથી આખું બ્રહ્માંડ સળગી શકે છે. મિથ્યાથી તો નરક પ્રાપ્તિ થાય છે, તે કરોડો કલ્પે પણ નરક દ્વારમાંથી છૂટી શકતો નથી. કામ, ક્રોધ અને લોભ આ ત્રણને નરકના દ્વાર કયા છે. નિષ્કામ, નિર્લોભ અને નિર્માન આ ત્રણને હરિદ્વાર કહેતા ભગવાનને મળવાના દ્વાર કયા છે. આટલું કહીને શ્રીહરિ ત્યાંથી ચાલતા થયા. કાંઈ પણ લેવા ત્યાં રોકાયા નહીં. પછીથી કુમારિકા ક્ષેત્ર ગયા, એટલે કે કન્યાકુમારી ભગવાન ગયા. આટલું જ પાછા કહેતા ગયા કે કામ કરોને લોભ નરકના દ્વાર છે, નિષ્કામીપણું, નિર્લોભીપણું અને નિર્માનીપણું ભગવાનના દ્વાર છે. ત્યાંથી ભગવાનને પમાય ને પણેથી નરકને પમાય છે. આમ સંભળાવતા ગયા, બોલો ને વૈયા ગયા. કન્યાકુમારી નામ બામ સોપડામાં પીડ્યું રહ્યું. પરમાત્માને કોઈ રોકી શકે કે બાંધી શકે નહીં. બોલો, ભગવાન ખુદ દયા કરીને શિષ્ય થવા આવ્યા પણ આ સત્તાના અભિમાને અને અજ્ઞાને ભગવાનને ફેંકી દીધા, કાઢી નાખ્યા, ન અપનાવી શકાણા. આવું છે. આપણામાં જો કોઈ પણ પ્રકારનું માન કે અહમ હશે તો ભગવાનનો કે મોટા પ્રગટ મળેલા સંતનો આપણે સ્વીકાર નહીં કરી શકીએ, ફેંકી દેવું એમને. હાથમાં આવેલું વ્યૂ જાય, અહમ જેવું કોઈ દુઃખ નહીં. સત્તાનું ઘમંડ ચડે ને ત્યારે એને સત્ય અસત્ય ઓળખાતું નથી, આંખે આંધળા થઈ જવાય છે, જ્ઞાનનો દીપક બુજાઈ જાય છે. સમજાણો? હા, આ જીયર સ્વામી જેટલું બોલ્યા ને એ સત્તાની ભાષા હતી. સત્તાની ભાષા જુદી હોય છે. સત્તા જ્યારે બોલવા માંડે ને ત્યારે સત્ય મૌન થઈ જાય છે. અને ભગવાને તો તોય કીધું કે અગ્નિ, સત્યરૂપી અગ્નિ થોડોક જ હોય પણ આખું બ્રહ્માંડ હળગાવી શકે છે. સત્યમેવ જયતે, સત્યને કોઈ દબાવી શકે નહીં, ગમે તે દી પ્રગટ થાય. તમને થોડાક પ્રશ્ન પૂછાય, એમાં અકળાય શું ગયા ભાઈ? આવું છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતામૃત સાગરના દ્વિતીય પુરમાં ભૂતપુરીમાં જીયર સ્વામી સાથે શ્રીહરિનો સંવાદ તથા કન્યાકુમારી ગમન એ નામે 47મો તરંગ સમાપ્ત થયો. સહજાનંદ સ્વામી મહારાજ.